पूज्य बिंसरी चंपाबेन ना समयसर ना कलश 114 થી કળશ 120 નો સાર
જથ્થો થાય તો હું બચાવ કરતો અંદર સ્વભાવમાં કઈ હાલો નહીં સારી પોતે તૈયાર કરવી પડે કેવા ફોર્સર એવી દર્શન છે એમ કે તો પણ આટલો વિકલ્પ છે તો કેવો મહેનત ઓલો ઉત્સર્ગ ને અપવાદ આવે છે એમાં અપવાદમાં એમ વિકલ્પમાં જુદો ને બહારથી તો કઈ આહાર પાણી કે એવું જ કઈ એવું તો કઈ લેતા નથી અંદરમાં એકદમ ઉગ્ર રૂપે ધ્યાન દર્શન છે નથી શાસ્ત્ર લેતા નથી ઉપદેશ લેતા કઈ નથી કરતા આજે કઠોર છે સાથે હોય છે પણ આ તો એકદમ ઉપર ધ્યાન કરે છે હોય પણ એ પ્રતિમા કઈ પણ એ પ્રતિમાઓ કરી શકતી વારંવાર સમસ્ત ભાવાશ્રમને બુદ્ધિપૂર્વક તો એને છોડી દીધા છે બુદ્ધિપૂર્વક જે બુદ્ધિમાં છે એને તે પોતાની સ્વશક્તિને વારંવાર એને અનુભવ કરતો એને સ્પષ્ટો થતો પોતાની જ્ઞાનાનુભવ પરિણતિ વડે કરીને બધાને બધા કર્મને ઉખેડતો જાય છે એ ઉખેડવા તરફ જ એને ઉભે એની પુરુષાર્થને દોરી ચાલ્યા કરે છે એટલે એને આશ્રવ નથી એમ જ્ઞાનને કહેવાય છે એને પર તરફ પરિણતિ બે જાતની હોય છે એક શ્રદ્ધા અશ્રદ્ધા રજે અનાદિની જે પોતાના સ્વભાવની જેને શ્રદ્ધા નથી એવી જે પરિણતિ અશ્રદ્ધારૂપ છે એનાથી બંધન થાય ને બીજો અસ્થિરતારૂપ પરિણતિ પછી શ્રદ્ધા થયા પછી પણ અસ્થિરતાની પરિણતિ રહે છે એનાથી પણ અલ્પબંધ થાય છે પણ એ અલ્પબંધને ગૌણ કરીને અહીં જ્ઞાનીને નિરાશરવ છે એમ કીધું છે અને અબુદ્ધિપૂર્વક કે બે જાતના ભાવ સત્તામાં છે કે જે બુદ્ધિપૂર્વક જે બધા મન ને ઇન્દ્રિયો ને બધું જેમાં કામ કરે એ બુદ્ધિપૂર્વક ને પોતે સ્વામિત્વ બુદ્ધિપૂર્વક હોય પણ બુદ્ધિપૂર્વક છે એવા ને એને સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ એટલે બુદ્ધિપૂર્વક ને સત્તામાં જે પડેલા છે જેમાં એકલો અંદર જે મન અને મોહનો ઉદય કામ કરે આમ બહારથી બીજું કઈ દેખાય નહીં એવા સત્તામાં પડેલા છે કે જેને લઈને કે કેવળ જ્ઞાન અથવા જે સ્વાનુભૂતિ એ પણ અંતરમુખમાં પલટાય છે એ સત્તામાં પડેલા જે કર્મો છે એ બુદ્ધિપૂર્વક છે એ બધા કર્મોને જ્ઞાની તો પુરુષાર્થની દોરી વળે બધાને ઉખેડવા તરફ જ એની કર્મ ઉખેડવા તરફ એની દોરી છે એમની પણ એની પુરુષાર્થની દોરી એવી છે પોતાના સ્વ તરફ સ્વાનુભૂતિ તરફ વેદનાની ધારાની ઉગ્રતા તરફ કે એના કર્મો જે પડ્યા છે એ બધા ઉખડતા જાય એવી જેની પુરુષાર્થની દોરી પોતા તરફ વળી છે કે નાયકને ગ્રહણ કરતો બધી રીતે કર્મને તોડતો જાય છે માટે જ્ઞાની નિરાશા છે તો જ્ઞાની નિરાશા છે તો એને દ્રવ્યાશ્રવ તો પડ્યા છે અને અંદર ભાવાશ્રવ એને સ્વામિત્વ બુદ્ધિ નથી તો અલ્પ તો છે તો પણ એને નિરાશા કેમ કીધા છે તો કે એને અલ્પ જે છે એ તો કઈ ઉદયમાં એને ઉદયમાં આવતા નથી માટે એ તો નિરાશ્રવ છે અને પણ જે બુદ્ધિપૂર્વક છે એની સ્વામિત્વ બુદ્ધિ નથી માટે એ નિરાશ્રવ છે તો પણ કદી એને ગુણસ્થાનની શ્રેણીને અનુસારે એને અલ્પબંધ છે અસ્થિરતા અલ્પ ઉભી છે એટલે પેલા તો એને મિથ્યાત્વ ને અનંતાનો બંધી ગયા એના હિસાબે નિરાશો થઈ કે અંતરમાં જે અનંતાનો બંધી કસાય જે મિથ્યાત્વ લઈને એકત્વ બુદ્ધિ થતી હિમેક દર્શન થયું એટલે અનંતાનો બંધી કસાય અને મિથ્યાત્વ એ બે તૂટી ગયા એ તૂટી ગયા એટલે એનો આશ્રવ એ પણ તૂટી ગયો અને સ્વાનુભૂતિની પરિણતિ સગર તે પણ અલ્પ અસ્થિરતા છે એ અલ્પ અસ્થિરતાને નહીં ગણતા જ્ઞાની નિરાશ્રવ છે પણ અલ્પ બંધની અપેક્ષાને અલ્પ આશ્રવ છે તો ગુણસ્થાનની અપેક્ષા એ તો એને અલ્પ અસ્થિરતા છે પેલા ચોથી ગુણસ્થાને હોય પછી એમાં પાંચમે છઠ્ઠી જાય એ તો એનો બંધ અમુક અલ્પ અલ્પ થતો જાય છે પાંચમે ગુણસ્થાને જાય ત્યાં જે પ્રત્યાખ્યાની જે પ્રકૃતિ અમુક જાય છે પ્રત્યાખ્યાન એ અપ્રત્યાખ્યાન એ છઠ્ઠી સાતમી જયંતિ એકલું સંજોલન થઈ છે. એ સંજોલન એટલે એક પાત્રો છે એકદમ, એટલે ઘડી ઘડીમાં એકદમ અલ્પ કસાય છે, અલ્પ બંધ થાય છે. છઠ્ઠી સાતમી ગુણસ્થાને જોડતો મળી છે એને અલ્પ આશ્રવ. એ તો સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ કીધા તો મુનિ તો નિરાશ્રવ છે, કારણ કે નગરી સ્વાનુભૂતિની દશા એની ખબર થઈ છે. ત્યાંથી એની શ્રેણી માંડે તો અલ્પ અલ્પ બંધ, પછી તો એની ગુણસ્થાન પ્રમાણે એને અલ્પ અલ્પ બંધ બોલે છે. અંદર ગુણની શ્રેણી વધતી જાય છે, ગુણસ્થાન ગુણની શ્રેણી છઠ્ઠી સાતમી થી આઠમી નવું મે એમાં ઉપસંશ્રેણી ક્ષપક શ્રેણી બે જાતની શ્રેણી માંડેલી છે. એમાં અમુક સત્તામાં પડેલા કર્મો અને ક્ષપક શ્રેણીમાં તો ક્ષય થતો જાય છે. એ બધા કર્મો ની અપેક્ષા અને એના ઉદય અપેક્ષા એને અલ્પ અસ્થિરતા છે, એની અપેક્ષા એને અલ્પ બનશે. અને પછી શ્રેણી માંડે ત્યારે તો હાવ અબુદ્ધિપૂર્વક હોય છે, એને બુદ્ધિમાં પણ ના પડે. સ્વામિત્વ બુદ્ધિ તો તૂટી ગઈ છે પણ સ્થિરતા એકદમ વધી ગઈ છે, અને જે અલ્પ અસ્થિરતા એને બુદ્ધિપૂર્વક નથી. તો બુદ્ધિ પર તો એકદમ અલ્પ મંદ એવું મન છે કે એને કઈ એને ખ્યાલમાં નથી. એ તો અંદર મંદ પ્રદેશ પ્રદેશમાં જેમ સત્તામાં હોય એવી રીતે, પણ તો એને અલ્પ ઉદય છે એ અબુદ્ધિપૂર્વક છે. એને અલ્પ કહેવામાં આવે છે. પછી તો એને આઠમે નવમે દસમે ને અલ્પ અલ્પ બંધ છે, એમ કરતા કરતા બંધ એને કેવળ જ્ઞાન થાય, શ્રેણી માની ક્ષપક શ્રેણી બારમી ગુણ થાય, વિતરાગ દશા થાય, અને પરમ બધા આશ્રવ ને બંધ બધું કેવળ જ્ઞાન થાય. પછી યોગ રહે છે, યોગ ની અપેક્ષા એ જરાક કહેવામાં આવે છે, અને યોગ ની અપેક્ષા જરાક છે એટલું એની યોગ ની પ્રવૃત્તિ છે એટલે એટલું જ એ બંધન કહેવામાં આવે છે. એટલે એને એટલી અસ્થિરતાને બંધને આશ્રવને આ તરફથી લઈ અસ્થિરતાની અપેક્ષા એ બંધ કહેવામાં આવે છે. બાકી સામાન્ય એક દ્રવ્ય દ્રષ્ટિ એને પ્રગટ થઈ એટલે એને બંધ નથી એમ કહેવામાં આવે છે. કારણ કે હવે બંધ છે રહેવા માટે નથી, બધું જવા માટે આશ્રવ એ બધું તૂટવા માટે છે. જે નિર્જરા થાય છે એ નિર્જરા એકદમ બધાને તોડવા માટે, હવે નવી નવો બંધ એવો નથી થતો કે જે અનંત અનંત બાંધે કે અનંત સંસાર વધે એવો બંધ એને થતો જ નથી. જે પંથે પડ્યો છે એ પંથે પડેલો એને પુરુષાર્થ કરતો જાય છે, એનો પંથ કાપવાનો જ છે, હવે પાછો પડવાનું જ નથી. માટે એને એ પહોંચી જ ગયો એમ કહેવામાં આવે છે. પંથે પડેલો માણસ એ પંથ કાપતો જાય છે, એ તો કદાચ એમાં ઉભો રહે, પણ આનો પંથ તો એવો છે સ્વરૂપ તરફ દોડેલાનો પંથ, તો એ પંથ એને પૂરો જ કરવાનો છે. એટલે હવે તો એને બંધન તૂટવા માટે જે છે આશ્રવ બધો તૂટવા માટે જ છે. એમાં વચ્ચે વચ્ચે થા ખાય વિષમો ખાય તો પણ એ બધો વધી એને પંથ તો કાચ જ કરે છે. વચ્ચે વચ્ચે વિષમો આવે દેવલોક થાય તો પણ એ પાછું તો જ્યાં જન્મ લઈને આ પાછા ફરીને એની સાધના તો ઊંધી જ થાય છે. વચ્ચે વચ્ચે વિષમો આવતા જાય છે સાધકને. અલ્પ મુનિ હોય છઠ્ઠી સાતમી ગુણસ્થાન બનતા હોય એમાં સાધક દશા સાધના શ્રેણી ન મંડાની નહીં અભિપ્રાય તો દેવલોક થાય છે. એ વચ્ચે વિષમો આવી ગયો પાછો તો પણ પંથ તો એનો કાપવાનો એમને ચાલુ, જ્યાં પાછો બીજો મનુષ્યો આવશે ત્યાં પંથ કાપવાનો તેનો ચાલુ જ થઈ જવાનો છે. માટે એનો આશ્રવ અને બંધ એ બધું એકદમ અલ્પ છે માટે એને ગણવામાં એવું નથી. હવે તો મોક્ષપુરી તરફ જે એનો પંથ ચાલ્યો જે પ્રયાણ શરૂ થયા એ મોક્ષપુરીમાં જવાનો છે. અલ્પ અલ્પ અંતર્મૂર્ત અંતર્મૂર્ત એની સ્વાનુભૂતિમાં એ આત્માના દર્શન કરે છે સ્વાનુભૂતિના, પણ એ પૂર્ણ એમાં સ્થિર થઈ જાય એના પૂર્ણ દર્શન કરવાને માટે પ્રયાસ એને એ પ્રયાસ ચાલે જ છે. જે પંથે પડ્યો તે પડ્યો હોય પૂરું કાપવાનું છે, માટે એને બંધ નથી ને આશ્રવ નથી એમ કહેવામાં આવે છે. પછી જ્ઞાનીને જે સમય સમય ઉદય આવનારા કર્મો જે છે એ બધાને એ બધા તૂટવા માટે જ છે, એને નિરાશ્રવ ગણવામાં આવ્યો છે. ભાવાશ્રવ તૂટી ગયો, દ્રવાશ્રવ પણ છૂટવા માટે. જ્ઞાનીને નવો બંધ કદી કદાપી અવતાર ધરતો નથી, એને આશ્રવ અવતાર ધરતો નથી, આશ્રમ નો જન્મ નથી કર્યો, આશ્રમ નો અવતાર નથી, એને અલ્પ આશ્રમ ની લેણો નથી. ઓને જે અનાદિ નો જે આશ્રવ હતો એ જન્મ એનો કઈ જુદો હતો, આ તો એનો કદાપી આશ્રવ અવતાર ધરતો નથી, અવતાર જ ધરતો નથી, એનો જન્મ જ ન થતો આશ્રમ. બધું ક્રૂટ તું જ જાય છે. એક મુખ્ય રાજાને જીતી લીધો પછી લશ્કર બાકી રહ્યું, એ લશ્કર તો બધું ભાગવા માંડે છે. મૂળ એનો નાયક તૂટી ગયો, નાયક વયું ગયો એટલે બધું લશ્કર તૂટી ગયો. એમ એનું મૂળ મિથ્યાત્વ જે હતું એ રાજા સૌનો હતો કે જેને લઈને બંધ ઉભો હતો, આશ્રવ ઉભો હતો, એ મિથ્યાત્વ ગયું એટલે બધી બાકીના રહેલા જે લશ્કર મોટું બધું દેખાય, ઓલો તો એક દેખાય, આટલે એક ને જીતા બધું લશ્કર ઢીલું પડી ગયું છે. હવે બધું જવા માટે જ છે, પણ એ અલ્પ અસ્થિરતા છે એ પણ નાની એના ખ્યાલમાં હોય છે કે હજી મારે આ બાકવું છે અને આ પંથ કાપવાનો છે, માટે એની પુરુષાર્થની દોરી ચાલુ છે. ઓલો એની દરદ્રશ્ય પોતાને પ્રભુ એને પ્રભુ તુલ્ય થયો તો પણ એને ચૈતન દેવ ને એને ઓળખાને ચૈતન દેવ ના દર્શન કરે તો પર્યાય ની અપેક્ષા જે હશે તો એને પામર માને છે. અરે પ્રભુ તમે તો ક્યાં તમારું જ્ઞાન અનંત ગુણ ક્યાં સૌષમ જ્ઞાન, આ તો કેટલું હું તો હજી તો કેટલું મારે તો કાપવાનું છે, ક્યાં અનંત અને ક્યાં અમારી સાધના, એમ કે છે પર્યાય અપેક્ષા એ જ્ઞાને પોતાને એકદમ તુચ્છ માને છે કે મારે તો હજી ઘણું કાપવાનું છે. અનંત અનંત સ્વરૂપ આત્માનું છે એ પ્રગટ કરવાનું છે, એટલે એનો પુરુષાર્થ તો ચાલુ જ રહે છે. એટલે બે અપેક્ષા આચાર્ય દેવે ગાથામાં આવે, જગન ભાવે જ્ઞાન પરિણામે, ચારિત્ર દર્શન જ્ઞાન જગન ભાવ પરિણામે, તેથી એને બંધક કહેવામાં આવે છે. પણ મૂળ દ્રવ દ્રષ્ટિને પ્રગટ થાય તે બંધન નથી, અને આ અપેક્ષા એ બંધન છે. બે વાત આચાર્ય દેવે કરે છે. આ પ્રમાણે આ ગાથાનું સાર અમે કહીએ. થોડા કળશો એને આવે છે, પૃથ્વીઓ પડ્યા છે જ્ઞાન ને પૃથ્વી પિંડ ની સમાન, પણ એ પોતે પરિણામ એનું ઉત્કૃષ્ટ નથી એટલે એ સત્તામાં પડેલા કર્મો છે. ઉત્કૃષ્ટ પરિણામ થાય તો સત્તા એ તૂટી જાય, બધું નીકળી જાય. એ પછી પુરુષાર્થ ની દોરી હાલી કેટલાય તો સત્તામાંથી ફેરફાર થઈ જાય છે, સત્તામાં પડેલા તૂટી જાય છે. તો આત્મા પછી ક્યાં ઉભા રહે, પોતે ચેતન દેવ જાય પછી ક્યાં ઉભા રહે, કર્મો ક્યાં ઉભા રહે. ઘણી નાનો બતાવે છે આ બાળ ગોપન, આ બધા પ્રશ્ન નાયક છે, આ બાળક નાયક નાયક પોતે આ બાળ ગોપન એમ હશે કેવું કે ગોપણે બધાને પોતાનું લક્ષણ બતાવી રહ્યું છે. જ્ઞાન સ્વરૂપે આ હું નાયક છું, ચાલે કહ્યું ને પાછળ આવે તો ના કળશો આવે છે, હવે તો કઈક ઠીક કળશો આવે છે. સમ્યક દ્રષ્ટિ રાગ દ્રેષ નો અભાવ હોય તો એ સમ્યક દર્શન, એ રાગ દ્રેષ નો અભાવ એને લઈને આશ્રમ નો અભાવ, તો સમ્યક દર્શન ન્યા હોય છે. રાગ દ્રેષ નો અભાવ એમ કહેવા માંગે છે જે ભેદ જ્ઞાન થયું એને જ રાગ દ્રેષ નો અભાવ થયો, અન્યથા એની અનુત્પત્તિ છે. સમ્યક દર્શન જ્યાં હોય ત્યાં રાગ દ્રેષ નો અભાવ છે, એટલે કે ને રાગ દ્રેષ જે અનાદિના હતા ને જે એકત્વ બુદ્ધિ વાળા એ તૂટી ગયા, એટલે એને રાગ દર્શન નો અભાવ જે હોય ત્યાં જ સમ્યક દર્શન, એવી એની અન્યથા ની અનુત્પત્તિ છે. એ રાગ દર્શન એકત્વ બુદ્ધિ છે ત્યાં સમ્યક દર્શન હોય નહીં, જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં એની એકત્વ બુદ્ધિ ના રાગ દ્વેષ તૂટી ગયા હોય છે. એટલે રાગ દ્વેષ અલ્પ છે એની ગણા નથી, એને ગૌણ કર્યા છે. એટલે કે રાગ દર્શ નો અભાવ થયો એટલે આશ્રમ નો અભાવ થયો, દ્રવ્યાશ્રમ દ્રવ્યાશ્રમ અને ભાવાશ્રમ અલ્પ તો છે પણ એને ગૌણ કરીને કીધું. સમ્યક દર્શન જ્યાં હોય તેને રાગ દર્શન એકત્ર બુદ્ધિ અનાદિની જે હતી, જે આત્માને કઈ દેખતું જ નથી, આત્માના દર્શનથી આત્માને ઓળખો, તેની રાગ દ્વેષથી છૂટું પડ્યું નથી. અભાવ થયો, અભાવ એટલે ક્ષય નથી થયો, ભેદ જ્ઞાન થયું, પોતે નારો થઈ ગયો, ચૈતન્ય નાયકની ધારા અને આનંદને આનંદ સ્વરૂપ આત્મા એની એની સ્વાનુભૂતિ થઈ. સમ્યક દ્રષ્ટિ એને જ્ઞાની કહેવામાં આવે. એ અનેક પ્રકાર છે. અનાદિનો જાણતો કઈ નતો, ઊંધે માર્ગે માર્ગ એને કઈ દિશા હોતી નતી, ભાંતિ હતી. શરીર સાથે એકત્ર બુદ્ધિ, શરીર તે હું, હું તે શરીર, જે તત્વ પદાર્થ છે પદાર્થ યથાર્થ જાણતો નથી, એને જાણ્યું એટલે જ્ઞાની કહેવાય છે. એને ભેદ જ્ઞાન થયું, રાગ દ્વેષ પોતાનો સ્વભાવ નથી, એનાથી પોતે જુદો પડે. કારણ આ દ્રષ્ટિ વિકલ્પ હું નથી, હું તો નિર્વિકલ્પ સ્વભાવી આત્મા છું. એમ એવી યથાર્થ જ્ઞાન થઈને જે જ્ઞાન રૂપે પરિણતિ પરિણમી નાયક રૂપે જ્ઞાતાની ધારા પ્રગટ થઈ, એટલે એને જ્ઞાની કહેવામાં આવે છે. અને ઓલા મિથ્યા દ્રષ્ટિને એની અપેક્ષાને માર્ગ જાણતો નથી, એટલે અજ્ઞાન કહેવાય કહેવાય છે. પણ પૂર્ણ જ્ઞાની તો કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. એ ગુણસ્થાનનો ક્રમ લેવો તો હજી આ છદ્મશ છે, એને સમ્યક દર્શન પૂરતું જ્ઞાન છે, પણ એ તો સૂક્ષ્મ જ્ઞાન એને છે. પૂરું જ્ઞાન કઈ એને આત્માનું જે સંપૂર્ણ જ્ઞાન જે પ્રગટ થવું નથી, માટે એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને તેરમ ગુણસ્થાન કેવળ જ્ઞાન નથી, ત્યાં સુધી તો જ્ઞાન એને અજ્ઞાન ની અપેક્ષા એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને સમ્યક દર્શનની અપેક્ષા એને જ્ઞાન કહેવામાં આવ્યું, અને મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા એને અજ્ઞાની કહેવામાં આવે છે. અને પૂર્ણ જ્ઞાન થી પ્રગટ થયું હજી તો પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, માટે એને અજ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન ની નાયક ની ધારા પ્રગટિ, નાયક રૂપે પરિણતિ પરિણમી વસ્તુનું સ્વરૂપ માર્ગ જાણ્યો, સહાનુભૂતિની દશા થઈ, માટે એને જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ થયો પછી એ જ્ઞાની થયો, એ જ્ઞાન એનું જ્ઞાન એવું ઉદ્ધત રૂપે, એટલે કે ઉદ્ધત એટલે આજે ઉદ્ધતા એ દોષ રૂપે નહીં પણ ગુણ રૂપે ઉદ્ધત કહેવામાં આવે છે. એ ઉદ્ધત જ્ઞાન કોઈનું દબાયું દબાતું નથી, એટલે કે કોઈ વિભાવ એને દબાવી શકતો નથી, કે વિભાવ એને એકત્ર બુદ્ધિ કરી જાય અને એને અજ્ઞાનતામાં નાખી દે એવું વિભાવનું જોડ એને આગળ કામ કરતું નથી. એ હવે અનાદિને એકત્ર બુદ્ધિ તૂટી તે તૂટી, હવે એ ઉદ્ધત જ્ઞાન કોઈનું દબાવ્યું દબાતું નથી, એ તો એક ઉપર ચાલતું ઉર્ધ રૂપે રહે છે. નાયકની ધારા એને ઊંચી ને ઊંચી રહે છે, એ કોઈ વિકલ્પની ઝાળ એને દબાવી શકતું નથી. એ અલ્પ રહી ગઈ છે, વિકલ્પ અને ધારે જે અલ્પ છે એની નાયકની ધારાને કોઈ દબાવી શકતું નથી. એ ઊંચું ને ઊંચું ઉર્ધ્વરે છે, એને ઓલા ગૌણ છે, આત્મા પોતે ઉપર તરતો રહે છે, એને કોઈ કોઈ પ્રકારે એને દબાવી શકત એને દબાવી શકતું નથી. ગમે એવા સંયોગ આવે, બહારના કોઈ ઉપસર્ગો પરિસ્થિતિ આવે અને અનેક જાતના વિભાવ રાગ દ્વેષ અર્પણ અંદર જે અસ્થિરતા છે એ ઊભી થાય, તોય પણ એ નાયકની ધારાને કોઈ દબાવી શકતું નથી. એની જે નાયકની ધારા ક્ષણે ક્ષણે છે અને સહાનુભૂતિની દશા, એ દશાને કોઈ વિભાવમાં એવી શક્તિ રહી નથી કે એને દબાવી શકે. કોઈ બહારના ઉપસર્ગો પરિસો આવે તો પણ એ નાયકને નાતાની ધારાને કોઈ દબાવી શકતું નથી, એનું જોર હવે ચાલતું નથી. અનંત શક્તિશાળી આત્મા પ્રગટ થયો, એની આગળ કોઈનું ચાલતું નથી. અનાદિનો એ ઊંચા રૂપે પોતે જાણતો નહોતો, એને જ્ઞાન નહોતો, એટલે એનું બળ ચાલતું હતું, હવે એનું બળ ચાલતું નથી. ચૈતન પોતે બળવાન અને શક્તિશાળી પ્રગટ થયો, એ અનંત શક્તિ વાળો આત્મા એની આગળ કોઈ ચાલતું નથી. ચક્રવર્તી રાજા પોતે ચક્રવર્તી નું રાજ ને મેળવ્યું પછી એની આગળ કોઈનું ચાલ્યું, એ તો હજી તો ચક્રવર્તી કોણ નું કારણ છે, પણ આ તો અનંત શક્તિ પ્રગટ થયો, હવે એને એની આગળ કોઈનું ચાલવાનું નથી. અધન્ય અંદર એની આત્માના પંથે પેડો એ પેલો સ્વરૂપની દિશામાં એને પરિણતિ ચાલુ થઈ ગઈ. અંદર નાયકની ધારા ક્ષણે ક્ષણે પ્રગટ થઈ, અને એકાગ્રતાનો અભ્યાસ ચાલો, આત્માનું શુદ્ધને નિગ્રહણ કરીને, એટલે શુદ્ધ ને આત્મા શુદ્ધાત્માને ગ્રહણ કરી એના ઉપર જે દ્રષ્ટિ ગઈ તે ગઈ જાય, પછી વારંવાર એમાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે, વારંવાર સ્થિરતાનો અભ્યાસ કરે છે અને વારંવાર આત્મ સ્વરૂપની સ્વાનુભૂતિની દશાને પ્રાપ્ત કરે, સ્વાનુભૂતિની દશાને પ્રાપ્ત કરે અને રાગ દ્વેષને તોડવાને તૈયાર, રાગ દ્વેષથી રહિત થઈ ગયો, રહિત અને તોડવાને એને ક્ષય કરવાને માટે એનો પ્રયત્ન ચાલુ થઈ ગયો છે, વારંવાર એને અભ્યાસ અંદર નિરતાનો ચાલુ થઈ ગયો છે. હવે એની કોઈ એના પ્રયાસને, એના અભ્યાસને, એના પુરુષાર્થની ધારાને કોઈ દબાવી શકતું નહીં. વારંવાર એને લીનતાનો અભ્યાસ વારંવાર કર્યા કરે છે, સ્વાનુભૂતિની દશાને પ્રાપ્ત કરે છે અને એમ કરતા કરતા એની લીનતા વધતા વધતા એની ભૂમિકા વધતી જાય છે. એની ભૂમિકા વધતા વધતા પાંચમે છઠ્ઠે સાતમી ભૂમિકા મુનિ દશા આવી જાય એવી પ્રયત્ન એનો ચાલુ છે અને શ્રેણીમાં એને કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય એવો પ્રયત્ન એનો ચાલુ છે. એ ઉગ્ર રૂપે વીર જાયગો આત્મા વીર હવે એને કોઈ દબાવી શકે નહીં. અંદર શાંત રસ પ્રગટ થયો, આવી વીરતા પ્રગટ થઈ, હવે કોઈ એને દબાવી શકતું નથી. આત્મા ઈ ઉદ્ધક છે, બીજી કોઈ દોષ રૂપે ઉદ્ધકતા એ નથી. એની સ્વભાવની સ્વભાવની ઉગ્રતા એ ઉદ્ધક જ્ઞાન કોઈ દબાવી દબાવતું નથી. હવે એ આગળ જ વધતું જાય છે, આગળ આગળ એની નિર્મળતા વધતી જ જાય છે. એ શુદ્ધ શુદ્ધ નહીં, હવે શુદ્ધ નહીં ગ્રહણ કરે, શુદ્ધ નહીં શુદ્ધાત્માને ગ્રહણ કરે તે શુદ્ધ નહીં.
આશીર્વાદ આપનાર ભગવતી માતાનો જય હો.